તારીખ 9/2/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 308 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 235.
વસ્તુનું વૈજ્ઞાનિક નિરૂપણ ક્યાંય નથી. કલ્પના અને અંધશ્રદ્ધા જોર છે બધે. એ આરોપ તો એ લોકો પણ કરે છે. કેટલીક વાત તો તમારે પણ પરોક્ષ સ્વીકારવી પડે છે. પરોક્ષ વાતને તમારે માનવી પડે છે. શાસ્ત્ર કહે છે અથવા તીર્થંકર આમ કહે છે એમ તમે સ્વીકારો છો. એવું તો બધા જ ધર્મ મતોમાં છે. એટલે એ અપેક્ષા એ બધા સરખા છે એમ મારે ચાલે છે. વાદવિવાદે તો કઈ કોઈ રસ્તો નીકળે એવું નથી. આત્માનું હિત શું અહિત શું અને એ દ્રષ્ટિકોણથી એવા ઉદ્દેશથી જો તત્વ વિચાર કરવામાં આવે તો જૈન દર્શનમાં જે નિરૂપણ છે એ સર્વાધિક અનુકૂળ એ દ્રષ્ટિકોણને અનુકૂળ નિરૂપણ છે. સર્વજ્ઞાન દેવના આધારથી નિરૂપણની શરૂઆત કરવી જોઈએ. તત્વજ્ઞાન સર્વજ્ઞતાથી પ્રણીત કરવું શ્રીમદ જીવનગીતા છે. તત્વ સર્વજ્ઞતાથી પ્રણીત કરવું એ વગર તત્વને પ્રણીત કરવાનો કોઈ મજબૂત આધાર મળતો નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં પદાર્થના દ્રવગુણ પર્યાયનું સ્પષ્ટ અથવા પૂરેપૂરું જ્ઞાન સમાય છે અને એ દ્વારા એમણે દ્રવગુણ પર્યાયનું નિરૂપણ કરતા આખા વિશ્વના તમામ પદાર્થોનું નિરૂપણ એમાં સમાવેશ થઈ ગયો. એ વાત સર્વજ્ઞ અનુસાર બહુ સંક્ષેપમાં પૂરી થઈ જાય છે કે દ્રવગુણને પર્યાય કહેતા આખું વિશ્વ આવી ગયું, આખું બ્રહ્માંડ આવી ગયું, કઈ બાકી રહેતું નથી. હવે દ્રવગુણ પર્યાય એટલે શું એની સંક્ષેપમાં વાત કરે છે. દરેક દ્રવ પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે. આ દ્રવથી ગુણ પર્યાયની વાત કરે છે. બે વાત કરે છે અને બંને વાતને અવતરણ ચિહ્નમાં મૂકી છે. પહેલી વાત લીધી છે કે દરેક દ્રવ પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે એટલે કે કોઈ દ્રવની પરતંત્રતા નથી. કોઈ દ્રવ કોઈ દ્રવથી દબાઈને કોઈ દ્રવ બીજા દ્રવની મદદ લઈને કે આધીનપણે ન તો પોતાના ગુણોમાં રહે છે કે ન તો પોતાની પર્યાય પરિણમે છે. એવી રીતે દ્રવ હોતું નથી, કાર્ય કરતું નથી કે રહેતું નથી. સ્વતંત્રપણે રહે છે. પોતાના ગુણોમાં રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું એ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે પોતાના સ્વભાવથી જ દ્રવ સ્વતંત્ર છે. એનો અર્થ એ છે કે પોતાના સ્વભાવથી જ દ્રવ સ્વતંત્ર છે. અનંત ગુણ સ્વભાવમાં કોઈ પણ ગુણ બીજાને આધીન નથી. પોતાના ગુણોમાં રહીને પરિણમે છે અને પોતાના ગુણોને છોડ્યા વિના પરિણમે છે. રહીને પરિણમે છે એનો અર્થ એ છે કે પોતાના ગુણનો ત્યાગ કર્યા વિના પરિણમે છે. પરિણમે છે ત્યારે એનો કોઈ પણ ગુણ ઘટે છે કે ઓછો થાય છે કે ક્ષતિ પામે છે એવું બનતું અને ગ્રહ પોતે જ પરિણમે છે. દેવી સાથે કોઈ એવું પણ કથન કરે છે કે પર્યાય પરિણમે છે, પરિણમે છે એ તો પર્યાય છે, એ દેવી સાથે વાત છે. છતાં પણ પર્યાય કોઈ દ્રવ્ય નથી. એક વસ્તુની અવસ્થા છે, ભંગભેદ વાળી અવસ્થા છે, વસ્તુનું એક ભંગ અંગ છે કે જે પ્રતિ સમયે ભાંગે છે, નવો ઉત્પન્ન થાય છે, વળી એ ભાંગે છે, વળી નવો ઉત્પન્ન થાય છે, એ ભાંગે છે, એટલે એને ભંગ અંગ કહ્યું છે. એક અવયવ છે વસ્તુનું, એટલે દ્રવ પરિણમે છે એમ કહેવામાં આવે છે. વસ્તુ ત્રિકાળ પોતાના સ્વભાવથી, ગુણોથી એમને એવા ને એવા ગુણો ને એવા ને એવા સ્વભાવો રહે છે અને એમાં કોઈ ભંગ પડતો નથી, એટલે વસ્તુનું તે અભંગ અંગ છે એમ કહેવામાં આવે છે. એમાં કોઈ વ્યય થતો નથી, એમને એમ એકરૂપ રહે છે. અહીંયા સમગ્રપણે વસ્તુનું જ્ઞાન કરવું છે. દરેક દ્રવ્ય અથવા વસ્તુ પોતાના ગુણોમાં રહે છે, સદાય પોતાના ગુણોમાં રહે છે, કોઈ પણ ગુણમાં ઓછા પણ થતું નથી, કોઈ પણ એક ગુણ ઓછો થઈ જતો નથી. એવા ને એવા ગુણોમાં રહીને, એવા ને એવા સ્વભાવમાં રહીને પોતાની પર્યાય પરિણમે છે. ગુણોમાં રહેવું પણ સ્વતંત્ર છે અને પર્યાય પરિણમવો એ પણ સ્વતંત્ર છે. આવું ગુણ પર્યાયવત દ્રવ્ય છે, ગુણ પર્યાયવત દ્રવ્યમ સૂત્ર છે અમારા સામે. આવું ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે અને એવું ગુણ પર્યાય વાળું દ્રવ્યનું અસ્તિત્વ છે, હૈયાતી છે, એ હૈયાતીમાં કોઈને આધીનતા નથી. સ્વતંત્ર હૈયાતી છે, એ હૈયાતીને કોઈ મિટાવી શકે નહીં, કોઈ દબાવી શકે નહીં, કોઈ એની પાસેથી પરાણે કામ લઈ શકે નહીં. એની જે મર્યાદા છે એ મર્યાદા છોડીને કાંઈ થઈ શકે. દરેક દ્રવ્યની પોતાની મર્યાદા છે, દ્રવ્યની ગુણની એને પર્યાય છે. તમે પ્રશ્ન લાગે એમ કહ્યું કે જળ કર્મમાં ઉદય આવ્યા હોય, જળ કર્મમાં ઉદય આવ્યા હોય તો કર્મની પર્યાય થઈ, આત્માની તો પર્યાય જ ન થઈ, ન ગુણ થયો, ન દ્રવ થયો, પછી આત્માને શું થાય? અનંત વાર નિયોગમાં ગયો, અનંત કાળ નિયોગમાં રહ્યો, શું થયું આત્માને? ત્યાંથી નીકળીને પાછો સરોગ્ન પદે પામ્યો. આત્મા જો હાનિ પામ્યો હોત તો સર્વજ્ઞ પદ ઉત્પન્ન થયું ન હોત, એના સ્વરૂપમાં કાંઈ હાનિ થતી નથી. એવું મજબૂત દ્રવ્ય છે, એવું શક્તિશાળી દ્રવ્ય છે કે દ્રવ્યને પોતાને કાંઈ થતું નથી. એવું જ્યાં પોતે ભાન કરે, પોતાનું પોતે ભાન કરે, તો એને આ ઉદય મારો છે ને એને લઈને મને દુઃખ છે, એવું એવો અનુભવ, મિથ્યા અનુભવ એને થતો નથી. ઉલટાનો એને એમ અનુભવ થાય છે કે પૂર્વ કર્મકૃત અનુસાર કર્મની પર્યાયમાં અને નોકર્મની પર્યાયમાં જે કાંઈ થઈ રહ્યું છે એની સાથે મને લાગતું ઓળખતું નથી. મારો ઉદય છે ને મને નુકસાન કરે છે, મને દુઃખ દે છે કે મને સુખ દે છે, એ ઉદયને લઈને મને સુખ દુઃખ છે એ વાત રહેતી. મારા સ્વરૂપને ભૂલીને એવા ભાવ થયા હતા, એમ શું? મારું સ્વરૂપ ભૂલ્યો હતો તેથી એવા ભાવ થયા હતા, પણ એ તો થયા તો થયા. અત્યારે જોતા મને એમ લાગે છે કે મારામાં ભૂતકાળ નથી અને વર્તમાન કાળે આ પ્રકારનો નથી, મારું સ્વરૂપ જ એવું છે એવું છે. અત્યારે શું છે એના ઉપર આધાર છે. દુઃખ છે, દુઃખ ની અંદર ઘેરાઈ જાય ત્યારે કે કાલ તો તમે રાજી થઈને હસતા હતા તો હું તો પણ અત્યારે આ દુઃખી થાઉં છું એને એનું હું એમ જુઓ કે કાલની વાત એને કામ લાગે છે. અત્યારે જો હું મારા સ્વરૂપના ભાવના છું અને કોઈ વ્યામો મને નથી કે આ ઠીક છે કે આ અઠીક છે એવો વ્યામો નથી, તો એ ગયું તો ગયું બધું, એની સાથે મારે કઈ સંબંધ રહેતો નથી, અત્યારથી કોઈ સંબંધ રહેતો નથી. જૂનું બહેણું દેવામાં એકત્વ કરવાની તો વાત નથી. પ્રશ્ન કરે એ રીતે કે આ બધું કેમ થયું તમને, જાણવાનો વિષય થઈ જાય છે, જ્ઞાન કરવાનો વિષય થઈ જાય છે કે સંયોગમાં જ્ઞાનીને પણ ચિત્ર વિચિત્રતા કેમ, વિભિન્ન જ્ઞાનીઓને વિભિન્ન પ્રકારની ચિત્ર વિચિત્રતા કેમ, તો એનું જ્ઞાન કરાવે છે. પૂર્વકર્મના હિસાબ કિતાબ થાય છે, વર્તમાનમાં એનાથી ભિન્ન પડેલા છે એને કાંઈ એની સાથે જાણે સંબંધ જ રહેતો નથી. એકદમ સ્વતંત્ર પણે છે, દરેક ગ્રહ પૂરેપૂરી પોતાની સ્વતંત્રતા રાખીને નિરાલંબ નિરપેક્ષપણે કોઈનું અવલંબન આધાર અપેક્ષા રાખ્યા વિના પ્રણવે છે. તે પણ જગતનું એક ગ્રહ છે, કોઈના આધાર વિના, કોઈના અવલંબન વિના, કોઈની અપેક્ષા વિના પોતે જગતમાં સદાય હયાતી ધરાવે, પોતાની અનંત ગુણ સંપત્તિ એમને એમ રાખીને હયાતી ધરાવે એવું પોતે સ્વતંત્ર ગ્રહ છે. આ વિષયમાં કુછ બહેનશ્રીની શૈલી બહુ સારી છે, થોડી સૂક્ષ્મતા પણ છે વિષયમાં, સૂક્ષ્મતા પણ સારી જ્ઞાની છે. પર્યાય દ્રવને પહોંચે છે આ સૂક્ષ્મતા છે, પર્યાયનું પરિજ્ઞાન કરાવે છે, તે પર્યાય દ્રવને પહોંચી વળે છે. પહોંચે છે એટલે દ્રવમાં વ્યાપક ભાવે પર્યાય પરિણમે છે, આત્માને જ્ઞાન થાય છે, આત્માને સ્વરૂપાનંદ પ્રગટ થાય છે. તો એ નિર્મળ જ્ઞાન ને આનંદ ની પર્યાય દ્રવમાં વ્યાપક ભાવે દ્રવને પહોંચે છે, દ્રવને પ્રાપ્ત કરે છે, સ્વદ્રવને એ મેળવે છે, સ્વદ્રવનો એ લાભ લે છે એમ કહે છે. પરિણામ સ્વદ્રવનો લાભ લે છે. બુદ્ધિજીએ અનુભવ પ્રકાશ પરિણામ સ્વરૂપે ભાવીને, સ્વરૂપે પરિણમીને, સ્વભાવ ભાવે પરિણમીને, નિર્મળપણે પરિણમીને સ્વરૂપ લાભ લે છે. સ્વરૂપ લાભ તો પરિણામ લે છે એમ કે, અથવા મારો લાભ તો પરિણામ લે છે, લાભ લે છે એમ કહેવામાં આવે છે. મૂળમાં મારામાં લાભ નુકસાનનો પ્રશ્ન નથી, પણ પરિણામમાં સ્વરૂપનું વ્યભાન પણ હોવાને લીધે જે પરિણામમાં અશાંતિ અને દુઃખનું નુકસાન થતું હતું એ મટી ગયું અને પરિણામ હવે શાંતિથી સ્વરૂપનો લાભ લેવા લાગ્યો. એમ પરિણામ સ્વરૂપ લાભ લે છે. શૈલી કરી અહિયાં કહે છે કે પર્યાય દ્રવ્યને પહોંચે છે, પર્યાય છે એ દ્રવ્યને પહોંચી વળે છે. એક વૃક્ષ છે તો વૃક્ષની જે પર્યાય છે સાંગોપાંગ મૂળથી તે ફળફૂલ સુધીની એ વૃક્ષને પ્રાપ્ત થયેલી છે. સર્વત્ર સર્વ પર્યાયમાં પછી મૂળ હોય, મૂળનું અંગ હોય, થડનું અંગ હોય, ડાળીનું અંગ હોય, પાંદડું હોય, શાખા પ્રશાખા, કોઈ ફળ હોય, ફૂલ હોય, બધે જ વૃક્ષત્વ છે. વૃક્ષ પણ ક્યાં નથી, વૃક્ષત્વ બધે છે. તે પર્યાય દ્રવ્યને પ્રાપ્ત થયેલી છે, વૃક્ષપણાને પ્રાપ્ત થયેલી છે. વૃક્ષને પર્યાય વૃક્ષપણાને પ્રાપ્ત થયેલી છે. આત્મદ્રવ્યની પર્યાય આત્મત્વ ભાવે આત્મ સ્વરૂપે પ્રગટ થઈ શકે, આત્માને પ્રાપ્ત થઈ અને આત્માને પ્રાપ્ત કર્યો છે, આત્માને પહોંચી વળી છે એમ કહેવાય છે. પર્યાય દ્રવ્યને પહોંચે છે અને દ્રવ્ય પોતે પર્યાયને પહોંચે છે. જેમ ઝાડ છે, વૃક્ષ છે, એ પાંગરે છે, નવી નવી ડાળીઓ ફળ ફળ પાંગરે છે, એમ ગુણ પર્યાય વૃક્ષ દ્રવ્ય પાંગરે છે. દ્રવ્ય ક્યાં પાંગરે છે? પોતાના ગુણ પર્યાયમાં એ પાંગરે છે. પછી સમય દ્રવ પર્યાયને પહોંચે છે, દ્રવ પર્યાયને પહોંચે છે અને પર્યાય દ્રવ્યને પહોંચે છે. આ પ્રમાણનું દ્રવ્ય લેવું, નય વિભાગથી નિશ્ચયનો દ્રવ્ય અને વ્યવહારમયથી પર્યાયનો સામાન્ય વિશેષ ભાવ ભેદ પાડે છે એ વાત અહીંયા નથી. અહીંયા અભેદ વિવિક્ષાથી દ્રવ્યનું પર્યાયનું જ્ઞાન કરાવે છે, અથવા દ્રવ્ય પર્યાયનો નિશ્ચય આ રીતે કરવા જોઈએ છે. દ્રવ્ય પોતે પરિણમે છે તેને બરાબર છે, એ તો એક મન થી વાત લીધી, ભેદ થી વાત લીધી, પણ દ્રવ્ય જ પરિણમે છે. જે પર્યાય ઉત્પન્ન થઈ એમાં દ્રવ્ય જ પરિણમ્યું છે. પર્યાયમાં દ્રવ્ય જ પરિણમ્યું છે, કોઈ બીજું પરિણમ્યું છે? એ દ્રવ્ય પોતે જ પરિણમ્યું છે. પર્યાયમાં એટલે કે દ્રવ્ય પર્યાયને પહોંચી વળે છે. એની મર્યાદા શું પહોંચવાની? કે પોતાની પર્યાય સુધીની. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય ગુણ પર્યાયને પહોંચે નહીં કે પ્રાપ્ત કરે ભેદાભેદ પણ છે. અનંત શક્તિઓ વ્યક્ત થઈ રહી છે પ્રતિ સમય. ભેદ થી અનંત ગુણો અથવા અનંત શક્તિઓ વ્યક્ત થઈ છે. અભેદ થી દ્રવ્ય જ પર્યાયને પ્રાપ્ત થઈ રહી છે, પહોંચી રહી છે. પર્યાયમાં પરિણામ આવતો નથી, એ દ્રવ્ય સ્વભાવ સ્વભાવ રૂપે એમને એમ રહે છે એમ કહેવાય છે. એ વિશે સૂક્ષ્મ છે એટલે તો કહ્યું છે કે આવી આવી સૂક્ષ્મતા આ આપણે સૂક્ષ્મતામાં એમને લીધી છે. નિરૂપણ કર્યું ઉત્તરાયણ ચિહ્નમાં બે વાતનું એને સૂક્ષ્મતાનું નામ આપ્યું છે કે આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે જ્ઞાનમાં લેતા ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઉભો રહે એમ પ્રશ્ન કર્યો. અત્યાર સુધી જે ઉભો તો હોય એવો ઉભો રહેતો નથી એમ કેમ કે મોહની અંદર તો એમ છે, મોહ ભાવમાં તો એવો ભાવ છે કે આ મને અસર કરે છે, બીજો પદાર્થ મારા ઉપર અસર કરે છે, બીજો મને માન આપે છે, બીજો મારું સન્માન કરે છે, મારી કીર્તિ ગાય છે અથવા મારી અપકીર્તિ ગાય છે, આ મને ઠીક લાગે છે, આ મને અઠીક લાગે છે. તો કે તારા દ્રવગુણ પર્યાયને પરસ્પરમાં દ્રવગુણ પર્યાયમાં એકબીજાને પહોંચવાનું છે, બીજું કાંઈ આમાં કોઈ બીજાને તું વચ્ચે લાવ. તારા દ્રવગુણ પર્યાયમાં તારા દ્રવગુણ પર્યાય સિવાય કોઈ બીજાને તું વચ્ચે લાવ, એમાં એક મોહથી વચ્ચે લાવવાની વાત છે. બાકી વચ્ચે કોઈ આવી શકે એવી જગ્યા નથી અને વચ્ચે કોઈ આવવાની જગ્યા નથી એટલે મોહને ઉત્પન્ન થવાની પણ જગ્યા નથી. એમ સાથે બહુ પ્રેક્ટિકલ થાય છે. હા, પણ અજ્ઞાને સ્વીકારતો નથી, એ સ્વીકારતો નથી, એની ભૂલ છે. એને મોહને વશ પરદ્રવ્યગુણ પર્યાયમાં પોતાનો પ્રવેશ અને પોતાના પરદ્રવ્યગુણ પર્યાયનો પ્રવેશ અને મિથ્યા ભાવે અનુભવવામાં આવે છે, તેથી એને દુઃખ સિવાય બીજું કાંઈ થતું નથી. પર પ્રવેશ ભાવ થી સ્વસંવેદન ઢંકાઈ જાય છે અથવા રોકાઈ જાય છે. પોતે પોતાનું વેદન કેમ કરી શકતો નથી કે પર પ્રવેશમાં એમાં હલવાઈ ગયો, એટલે પોતાના વેદન પોતાનું વેદન રોકાઈ ગયું, સ્વસંવેદન રોકાઈ ગયું. આમ પોતાની આપત્તિ પણ પોતે સ્વરૂપના અજ્ઞાનને લીધે ઉભી કરી છે. રામ દેશનો જનક કોણ કે મોહ, મોહને લઈને રામદ્વેષ જન્મે છે. તો કે મોહનો બાપ કોણ કે અજ્ઞાન, આ વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે એ મોહનો બાપ છે. નહીં તો મોહને ટાળવો, રાગદ્વેષને ટાળવા એ તો બધા જ ધર્મમતો, ઘણા મોટા ભાગના ધર્મમતો એ વાત કરે છે કે મોહ ન હોવો જોઈએ. મળી ગયા દુનિયાની 22 ફિલોસોફીનું જ્ઞાન કર્યું છે. એનું છે કે તમે કઈ તત્વજ્ઞાનમાં રસ લ્યો છો, આવી જાઓ મેદાનમાં. તમે કેવું એટલે તમને બહુ સમજ, તમે બોલો તમને સમજાવું તો પછી તમે આગળ શું સમજવાનું બાકી છે. વિચિત્ર પરિસ્થિતિમાં હતા, સુપ્રેમ મોટે ભાઈ ભાઈ ભરી દે છે, હાથમાં રુદ્રાક્ષ ને માળા હતી, એક હાથમાં બીજા હાથમાં 555 ની સિગારેટ, અહમ ભાવમાં ઘણા હતા, બોલતા હતા. સિંધુદાંતના શ્લોકો બોલતા હતા, સંસ્કૃત શ્લોકો બોલતા હતા, એના બધા જે તત્વજ્ઞાન પ્રિય અવસ્થા ને તીત અવસ્થા ને તીત અવસ્થા ને ફલાણો ધીકણો લોકોને એમ લાગે કઈક છે. ભાષા તો ધાર્મિક પરિભાષા તો લોકિક પરિભાષાથી તો થોડી જુદી છે, એટલે વેદાંત ક્યાં સુધી ભણ્યા છે, હું તો કઈ ભણ્યા નથી કીધું. શું કહ્યું? અંગ્રેજી ભણ્યા છે, મેટ્રિક સુધી તો તમને કઈ ખબર ના પડે. ઠીક છે, ઇંગ્લિશમાં પુસ્તક લખી છે તત્વજ્ઞાન, અંગ્રેજી ભાષામાં મેં તત્વજ્ઞાનનું એક બહુ પુસ્તક લખું છું. હું છું હવે તમે બહુ કઈ ભણ્યા નથી એટલે નહીં તો તમને આપત કહેવા, તમને સમજાય નહીં. ભીમ દર્શન નું મેં બધું વાંચ્યું છે કે છ દ્રેવ છે, નવ તત્વો છે. ક્ષદ્રવ્યના નામ નતા આવડતા, પણ નવ તત્વના નામ આવડતા હતા. માર્ગ ને ફાંડી ને જુદો કિલો સાત્રે માર્ગે ગમન કરે છે. માર્ગ માં ગમન નથી કરતા, પણ માર્ગે ગમન. કેમ કે અનંત તીર્થંકરો એ અનુભૂત કરીને સિદ્ધ થયેલો, સિદ્ધ કરેલો આ માર્ગ. જે માર્ગ એમને દિવ્ય ધ્વનિમાં પ્રકાશ્યો, દેખાય છે તમે અંતર્મુખ થાવ એટલે ખલાસ થઈ જાય છે. મમત્વ છોડી દેવું જોઈએ, હું છોડી દેવું જોઈએ. છે પૈસા વાળા માણસ, પણ છતાં મમત્વ છોડી દેવું જોઈએ, હું છોડી દેવો જોઈએ. પણ મોહ કેમ છૂટે કે દ્રવ્યગુણ પર્યાયનું અને એની સ્વતંત્રતાનું જ્ઞાન થયા વિના કાંઈ છૂટે નહીં. હતા વાદ વિવાદના મૂળમાં તમને શીખાવે એટલે તો થઈ જાય. આવી આવી સૂક્ષ્મતા આવે, અહીંયા સૂક્ષ્મતા ક્યાં છે એ થોડું વિચારીએ. પર્યાય દ્રવ્યને પહોંચે છે એમાં સૂક્ષ્મતા છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે એમાં પણ સૂક્ષ્મતા છે. કેવી રીતે? કે પર્યાય દ્રવ્યમાં વ્યાપક ભાવે અનવકાશપણે પ્રાપ્ત છે, પહોંચે છે. એમાં એક પ્રદેશ પણ એવો નથી રહેતો કે વિકારી કે અવિકારી પર્યાય દ્રવ્યમાં પહોંચી વળી ન હોય, દ્રવ્યમાં વ્યાપતી ન હોય, એવો એક પ્રદેશ પણ નથી. ક્યાંય ખાલી જગ્યા નથી. આખું જો ચેતન પિંડ આત્માનો પર્યાયથી વિચાર કરવામાં આવે તો ઉપર કે અંદર કે ક્યાંય ઉપરના પ્રદેશો કે અંદરના પ્રદેશોમાં બધે જ પર્યાયનો સર્વત્ર પરિણામ છે, સર્વ ક્ષેત્રમાં છે. એ રીતે દ્રવ્ય પર્યાયને પહોંચે છે એ સર્વ પ્રદેશેથી સ્વનો પોતાનો અનુભવ થાય છે ત્યારે એને એની સૂક્ષ્મતા સમજાય છે. ખરેખર આવી સૂક્ષ્મતા ત્યારે એના અનુભવ જ્ઞાનમાં સ્પષ્ટ થાય છે. નહીતર દ્રવ્યના સર્વ પ્રદેશોમાં જે અનુભવ થાય છે, પર્યાય અનુભવ તો પર્યાય કરે છે ને, એ વાત કેવી રીતે સમજે? વિચારમાં વિચારમાં કેવી રીતે સમજે? વિચાર તો એક મન આશ્રિત થાય છે, અનુમાન કરે કે બધા જ પ્રદેશો પરિણમતી હોવી જોઈએ પર્યાય. પણ એ પરિણમનનો અનુભવ ક્યાં? સર્વ પ્રદેશેથી અતિન્દ્રિય શુદ્ધ પરિણામમાં એનો અનુભવ થાય છે, સર્વ પ્રદેશ. તો એમાં તો શું છે કે અમુક ક્ષેત્રમાં એનો અનુભવ છે કે મને અહિયાં દેખાય છે, મને અહિયાં સંભળાય છે, મને સ્વાદ અહિયાં આવે છે, ગંધ અહિયાં આવે છે, એમ વિચાર અહિયાં આવે છે અથવા અહિયાં આવે છે, ગમે ત્યાં કલ્પના કરે છે એમ. એટલે અમુક ભાગે જાણે પરિણમન આખા દ્રવ્યમાં નહીં પણ આખા દ્રવ્યના અમુક ક્ષેત્રની અંદર અમુક ભાગની અંદર અનુભવ થતો હોય એવું લાગે છે, એમ નથી ખરેખર. પણ એ સૂક્ષ્મતા એ સૂક્ષ્મ વિષય છે, પર્યાય આખા દ્રવ્યને પહોંચે છે ક્ષેત્ર અપેક્ષાએ અને ભાવ અપેક્ષાએ, બંનેમાં આખા દ્રવ્યને પહોંચે છે એ સૂક્ષ્મ વિષય છે. જો જો પર્યાય વ્યાપીને પ્રસરીને પોતાનો અનુભવ કરે તો ક્યાં ક્યાં એને મોહની ઉત્પત્તિ થાય, કેવી રીતે એને મોહની ઉત્પત્તિ થાય, આ વિષયની સૂક્ષ્મતા છે. ઉદાહરણની ચર્ચામાં અને અનેક પત્રમાં આ વાત લઈએ છે. શ્રદ્ધાનો વ્યાપકપણે અનુભવ થતા આવી શ્રદ્ધાનો વ્યાપકપણે અનુભવ થતા શ્રદ્ધા પ્રસરીને દ્રવ્યનો કબજો લે છે, શૈલી કરી છે એમાં એ વાત લેવી છે કે પર્યાય દ્રવ્યને પહોંચે છે. દોનો કા એક સાથ અનુભવ હોતા હે, દ્રવ્ય અને પર્યાય નો એક સાથે અનુભવ થાય છે એ વાત તો ઘણા પત્રમાં. પરિણમન તો બુદ્ધિ છે પણ એનો અનુભવ થતો નથી એટલે એ વાત સમજાતી નથી. પોતાનો ભાવેન્દ્રિય થી એવી રીતે બહિર્મુખ થાય છે કે આ અવાજ છે ત્યાં સંભળાય છે, ત્યાં અવાજ છે એમ ત્યાં ઉપયોગ જાણે જતો હોય એમ એને લાગે છે. એટલે એને જે સાંભળવું એને ઈષ્ટ ગણ્યું હોય એનાથી બીજો અવાજ આવે તો અંદર એને બાધા પહોંચે છે, દખલ પહોંચે છે, વિઘ્ન પડે છે એવું લાગે છે. પણ અંદરમાં કોઈ પહોંચી શકતું નથી એટલે અંદરમાં કઈ વિઘ્ન થઈ શકે એવું નથી. આત્માના દ્રવગુણ પર્યાયમાં ક્યાંય વિઘ્ન થાય, કેમ કે શ્રવણનું જ્ઞાન છે, તો બીજો અવાજ એની અંદર વિઘ્ન પહોંચાડી શકે, જ્ઞાનમાં વિઘ્ન પહોંચાડી શકે એવું બનતો નથી એમ છે. કલ્પના એમ થાય છે, એવી કલ્પના થાય છે અથવા વેદન એક ગુંદરું થયું અહીંયા એક હાથ ઉપર પંજા ઉપર ગુંદડું થયું છે હાથમાં, તો આયામ ને વેદન છે એમ લાગે છે. વેદવાની પર્યાય એટલામાં છે કે આખા દ્રવ્યમાં પર્યાય તો પરિણમે છે, પર્યાય અમુક ક્ષેત્રમાં પરિણમતી નથી પણ આખા દ્રવ્યમાં પરિણમે છે. લાગે છે કે અહીંયા જ મને વેદન છે, અહીંયા દુખાવો છે, અહીંયા ડાક્ટર પૂછે ક્યાં દુખાવો છે, અહીંયા દુખાવો છે, એવું પર્યાયનું પરિણમન હતું. જે વેદન છે એ તો જીવની પર્યાય છે ને, વેદન જીવની પર્યાય છે ને, તો વેદન ક્યાં થાય છે, તો કે આટલામાં થાય છે. એટલામાં થાય છે વેદન, વેદન તો આખા દ્રવ્યમાં થાય છે. પર્યાય દ્રવ્યને પહોંચે છે અને દ્રવ્ય પર્યાયને પહોંચે છે. દ્રવ્ય પહોંચવું પડે છે, દ્રવ્ય પોતે સ્વયં પરિણમતું છે. દ્રવ્ય પરિણમનશીલ સ્વભાવનું માળું હોવાથી સ્વયં પર્યાય રૂપે પરિણમ સ્વભાવ છે, પરિણામ શક્તિ છે આત્મા, આધારમાં પરિણામ શક્તિ. એમાં દ્રવ્યગુણ પર્યાય ત્રણે નો વિષય લીધો છે. પરિણામ શબ્દ સમસ્યામાં જે પરિણામ શબ્દ છે ને, પરિણામથી આલિંગિત નહી. ધ્રુવ દ્રવ્ય વ્યય અને ઉત્પાદ થી આલિંગિત સ્પર્શિત સદ્રશ અને વિદ્રશ જેનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે એનું? એકરૂપ રહેવું અને સમયે સમયે ઉત્પાદ વ્યય રૂપ થવું. ધ્રુવમાં એકરૂપ રહેવું અને ઉત્પાદ વ્યયમાં અનેકરૂપ થવું, એવું સદ્રશ અને વિદ્રશ જેનું સ્વરૂપ છે. એવા એક અસ્તિત્વ માત્રમયી, એવું જેનું અસ્તિત્વ છે એવા એક અસ્તિત્વ માત્રમયી પરિણામ શક્તિ, આવી પરિણામની શક્તિ છે. એવી પરિણમે છે એમાં ઉત્પાદ વય ધ્રુવ સદ્રશ વિદ્રશતા આવી જાય છે. એકનું પરિણામ નો અંગ લેતા નથી, શક્તિનું સ્વરૂપ જ આવે. ત્રણ શબ્દ લીધા છે એમાંથી ત્રણેય નું એકત્વ જેમાં છે, ત્રણેય સાથે છે એવું અસ્તિત્વ છે એમ પ્રમાણ નો વિષય છે. પણ આ તો પરિણામ શક્તિ, એવા એવા પદાર્થની પરિણામ શક્તિનું વર્ણન છે. પરિણામ શક્તિ અસ્તિત્વ માત્રમયી છે. કેવું છે અસ્તિત્વ? કે સદ્રશ અને વિદ્રશ જેનું સ્વરૂપ છે. આ બધા વિષયો ઉપર બહુ વિસ્તારથી પ્રવચન છે. ગુરુદેવ નું સામર્થ્ય છે એ પ્રવચનો કરવાનું, એમ કહીએ તો ચાલે. કોઈ વિદ્વાનો ફિદવાનો બેહાડો દિગંબર સંપ્રદાયમાં અનુભવ માંગે છે ને, પોતાને એવી જ કોઈ અંદરથી શુદ્ધ જ્ઞાનની વિશિષ્ટતા છે. એમ કહેતા કે એ તો અંદરમાં શુદ્ધનો દરિયો બોલે છે, દરિયો બોલે છે અંદર, એના બધા મોજા આવે છે બહાર કાંઠે દેખાય છે. દરિયો તો જેમ એના ઊંડાણથી ગંભીર છે પણ એના મોજા અને ઉછાળા દેખાય છે, એમ પ્રવચનોમાં એની ઝલક આવે છે. એમાં કઈ પ્રશ્ન નથી, સાબિત કરવું પડે એવું નથી, કોઈને પણ સ્વીકારવું પડે એવું છે. એટલા વિષયો બહાર મૂક્યા છે, એટલી વાતો બહાર મૂકી છે. કોઈ પણ શાસ્ત્ર ઉપર કોઈ પણ વિદ્વાનો પાસેથી એના અર્થો કે બીજું ત્રીજું શીખ્યા વિના અંદર શીખાય છે બધું. તે નિયમસાર ને કારણ શુદ્ધ પર્યાય સુધીનો વિષય જે છે ક્યાંય દિગંબરના સંપ્રદાયમાં શાસ્ત્ર છે, પણ એ વાત છે ક્યાંય શું કારણ શુદ્ધ પર્યાય છે. લગભગ તો 99 બાય 99 તો ખબર જ નથી કે આવા વિષયો પડ્યા છે આગમ ને પરમાગમ ની અંદર. આવા સૂક્ષ્મ વિષયો છે એ ખબર નથી. બહુ અહીંયા પણ સંક્ષેપ થી બહુ સૂક્ષ્મ વિષય લઈ લીધો છે. જેમ વૃક્ષ પોતાના સર્વ અંગોમાં પાંગરે છે, એમ દ્રવ ગુણ પર્યાયમાં પાંગરે છે, હંમેશા રહે છે, હંમેશા દ્રવ ગુણ પર્યાયમાં પાંગરે છે. કેમ પાંગરે છે એ વિષયની સૂક્ષ્મતા છે. એ જયારે સમજાય છે ત્યારે હું પોતે જ ગુણ પર્યાય પાંગરું છું, પછી એને ક્યાંય વ્યામો થતો. કેમ કે બીજા પદાર્થો પણ એના ગુણ પર્યાયમાં પાંગરે છે, સર્વ જીવો એના ગુણ પર્યાયમાં પાંગરે છે, સર્વ પુત્રો એના ગુણ પર્યાયમાં પાંગરે છે, હું મારા ગુણ પર્યાયમાં. જયારે એ પોતાના સ્વાનુભવથી એમ જુએ છે એટલે ક્યાંય વ્યામો થવાનો પ્રશ્ન રહેતો નથી. મોહ તો એ કલ્પના છે કે જેવી વસ્તુ નથી, વસ્તુ એવી નથી. આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઉભો રહે? મોહ ક્યાંય ઉભો રહેતો નથી. ગુણ પણ છે તો ગુણની અવસ્થા અને ગુણની અવસ્થા કેવી રીતે અરસપરસ માં રહીને કામ કરે છે, વિષય તો સૂક્ષ્મ પડે છે. ગાંધીનગરમાં પ્રશ્ન કર્યો હતો ગુરુદેશ, જ્ઞાન નો ઉપયોગ છે એમાં જ્ઞાન ગુણ નું શું સ્થાન છે? જુદીશીલ લીધી જવાબ આપ્યો. ઉપયોગમાં જે જ્ઞાન શક્તિ છે એ નિમિત્ત છે, જ્ઞેય તરીકે, સ્વજ્ઞેય તરીકે નિમિત્ત છે. આવું જ્ઞાન નું સામર્થ્ય છે. જ્ઞાનનો જે પર્યાય, જ્ઞાનનો જ્ઞાન શક્તિ, જ્ઞાનોપયોગ રૂપે થઈ. જ્ઞાન ઉપયોગ રૂપે કોણ થયું? કે જ્ઞાન શક્તિનું એ પરિણમન છે, બીજી શક્તિનું છે, બીજી કોઈ શક્તિનું એ પરિણમન નથી. દર્શન શક્તિનું કે નહીં, આનંદ શક્તિનું કે નહીં, બરાબર, ચારિત્ર શક્તિનું કે નહીં. જ્ઞાન શક્તિનું ઉપયોગ જ્ઞાનોપયોગ રૂપે છે. તો એમાં જ્ઞાનને શું સંબંધ, જ્ઞાન શક્તિને શું સંબંધ જ્ઞાનના ઉપયોગ સાથે? નિમિત્તે કેમ કે ઉપયોગની અંદર કેટલું જ્ઞાનનું સામર્થ્ય છે એ સ્વજ્ઞમાં આવે છે. સ્વજ્ઞમાં આવે એટલા માટે એમ લીધું કે શક્તિ શક્તિ પણ એમને એમ જ રહે છે. નિમિત્તનું કાર્ય શું? કે એમને એમ રહેવું ને કઈ ન કરવું. એ પણ લાગુ પડે છે કે નિમિત્ત નું કાર્ય શું? કે એમને એમ રહેવું ને કઈ ન કરવું. શક્તિ જ્ઞાન ની શક્તિ એમને એમ રહે છે, પર્યાય પરિણામ કરે છે, પર્યાય પરિણામ કરે છે. જ્ઞાન ગુણ માંથી જ્ઞાન નો ઉપયોગ થયો. જ્ઞાન શક્તિ અથવા જ્ઞાન ગુણ પરિણમો એમ કહેવાય છે. જ્ઞાન ગુણ પરિણમો શું? જ્ઞાન ગુણ એમને મળ્યું. જ્ઞાન ગુણ પણ જ્ઞાન ગુણ માં તો સદ્રષ્ટપણું છે, વિદ્રષ્ટપણું એમાં થતું નથી. તો પછી ગુણમાંથી પર્યાય થઈ કેવી રીતે? તો કે એ સૂક્ષ્મતાનો વિષય છે. અહીંયા સૂક્ષ્મતા છે, ગુણ માંથી પર્યાય થઈ કઈ રીતે? આમ છે, ગુણનું જો સ્વરૂપ સમજાય તો ગુણનું પરિણમનશીલપણું પણ સમજાય અને ગુણનું ગુણત્વપણું પણ સમજાય. એટલે એ શક્તિ છે એ ઉત્પાદન ધ્રુવથી આલિંગિત છે એમ કહેવું. બરાબર, પરિણામમાં એકનું પરિણામ નથી, પણ પરિણામમાં પરિણામ શક્તિનું દ્રવ્ય ને ઉત્પાદથી આલંગિત પણ છે, સદૃશ વિદૃશ્યનું સ્વરૂપ છે. એ રીતે પરિણામ શક્તિને સમજવી જોઈએ. બધા ગુણોનું બધા દ્રવ્યનું પરિણામ એને સમજાય છે. પરિણામ શક્તિને જો સમજાય અથવા પરિણામના સ્વભાવથી વસ્તુને સમજાય તો બધા પદાર્થો પરિણામ સમજાય છે. નેત્ર કા દ્રવ ગુણ પર્યાયનું ભેળસેળપણું કરે, એટલે દ્રવ્યનું દ્રવ્યત્વ ગુણનું ગુણત્વ અને પર્યાયનું પર્યાયત્વ જ્ઞાનમાં સિદ્ધાંતમાં ન રહે. અને ત્યાં દ્રવ ગુણ પર્યાયના કટકા કરે, ટુકડા કરે, બે માંથી એક ભૂલ થાય, ગમે તે એક ભૂલ થાય, એમાં પદાર્થનું વાસ્તવિક જ્ઞાન રહેતું નથી અને પદાર્થનું શ્રદ્ધાંત સાચું શ્રદ્ધાંત પણ ઉત્પન્ન થતું નથી. એટલે વિષય સૂક્ષ્મ છે એમ કે છે. આલિંગિતમાં તો ઉલટાની અભેદતા લેવી છે કે ઉત્પાદ ભય ધ્રુવથી આલિંગિત છે, એટલે ઉત્પાદ ભય ધ્રુવ ત્રણેય છે. તો એમાં શું છે, ત્રણેય ત્રણેય એકમાં છે એમ લેવું છે, એમના આલિંગિત લેવું છે. ત્રણેય એકમાં છે, ત્રણેયને સ્પર્શે છે. પરિણામ શક્તિ એક છે કે જે ત્રણેયને સ્પર્શે છે, વ્યયને ધ્રુવને અને આલંગિત આલિંગન કરે છે એટલે ભેટે છે કે નહીં, તો એમાં જુદાપણા રહેવું, જુદાપણું ક્યાં બતાવવું છે? રજૂ થાય છે એમ બતાવવું છે, જુદાપણું થાય છે એમ નથી બતાવવું. હા, એ તો ઠીક છે. ત્રણ ભેદ તો ભેદ અપેક્ષા એ લીધા, ઉત્પાદ વૈધ્રુવ એવા ત્રણ ભેદ લીધા, ત્રણ ભેદ નું અભેદ પણ લીધું. પછી ત્રણ ભેદ કહીને એનું અભેદ પણ કહ્યું એમ છે. વિષય સૂક્ષ્મ છે, દ્રવગુણ પર્યાય નો વિષય. સામાન્ય વિચારને એની જે પરિભાષાને વ્યાખ્યાઓ છે એનાથી જે ઉપલબ્ધપણે સમજાય છે એવો એ સ્થૂળ વિષય નથી. દ્રવગુણ પર્યાયનો વિષય અત્યંત સૂક્ષ્મ છે અને એની સૂક્ષ્મતા અનુભવ ગોચર થાય ત્યારે એનું ફળ સ્વરૂપે એનું રિઝલ્ટ એ આવે છે કે મોહ ઉભો રહેતો નથી. આ એક વસ્તુના સ્વરૂપથી લાભ શું છે, વસ્તુના સ્વરૂપ જ્ઞાનથી અને શ્રદ્ધાંતથી શું લાભ છે, વસ્તુ સ્વરૂપના જ્ઞાનને અને અધ્યાત્મને સીધો સંબંધ છે. વસ્તુ સ્વરૂપનું જે આ દ્રવ્યાનુયોગનું પડતું છે એના જ્ઞાનને અને અધ્યાત્મને સીધો સંબંધ છે એ વાત અહીં લીધી. પ્રથમ નિર્ણયમાં એ વાત છે આપણામાં, ભગવાન દર્શનમાં નિર્ણય થાય છે. પદાર્થનું સ્વરૂપનો નિર્ણય થાય છે ત્યારે પોતાના સ્વદ્રવ્યમાં રહેલા અનંત શક્તિઓના અખંડપણાનો ખજાનો છે. અનંત શક્તિઓ ખંડ ખંડ નહીં, અખંડિતપણે અભેદપણે રહેલો એક ખજાનો છે. એ ખજાનો સદાય એમને એમ ટકીને પરિણમન થયા કરે છે, દ્રવ ટકીને બદલે છે, પર્યાયથી દ્રવ ટકીને બદલે છે, દ્રવ ટકીને બદલે છે એવો નિર્ણય થાય છે. એટલે પ્રમાણનો વિષય આવી જાય છે એની અંદર. નહીતર એટલો જો નિશ્ચયનો વિષય થતો હોય નિર્ણયમાં તો આભાસ થવાનો, એમાં પ્રસંગ છે, અવકાશ છે. પણ એમાં આખું દ્રવ આવી જાય છે અને આખા દ્રવમાં રહેલો જે ખજાનો ક્યાં છે એને સમજાય છે, ત્યાં એને અહંપણું થાય છે, ત્યાં એનું નિત્યત્વ સ્થપાય છે નિત્ય હોવાને લીધે, અને એના ઉપર એનું વજન રહે છે. બાકીના અંગનું જ્ઞાન થવા છતાં એના ઉપર એનું વજન રહેતું નથી એમ થાય છે. એનું નામ યથાર્થ નિર્ણય છે. આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઉભો રહે તો પછી મોહને ઉત્પન્ન થવાની જગ્યા નથી, કે મોહને રહેવાની જગ્યા નથી. મોહ તો એ કલ્પના હતી, કે જે કલ્પના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી ઉડી ગઈ. દોરડીમાં સાપ દેખાણો ને ભય થયો, પણ એ દોરડું છે એમ વાસ્તવિક જ્ઞાન થતા ભયની કલ્પના નાશ પામી. ભય કેવી રીતે ઉભો રહે? રાખવો હોય તો રહે ખરો, તેની દોરડીમાં દોરડીનું જ્ઞાન થતા સર્પની કલ્પના વિલીન થાય છે. પછી ભય લાવવો હોય તો પણ લાવી શકાય નહીં, કેમ કે પ્રતીતિ થાય છે. ત્યાં પ્રતીતિ સહિતનું જ્ઞાન સાધક છે અને નિર્વિકલ્પ દશા સાધ છે. અહીંથી પ્રતીતિ ઉપજે છે. દ્રવ પર્યાય ને પહોંચે છે એટલે કે દ્રવ ગુણ પર્યાય પાંગરે છે. દ્રવ્ય જ પાંગરે છે, કોઈ બીજું નથી. બીજું કોઈ પરિણામ તો નથી. અરીસામાં કોઈ આકૃતિ ઉત્પન્ન થઈ, ત્રણ પરિણામો, અરીસો પરિણામો, કે અરીસાની પાછળ રાખેલું પૂઠું પરિણામો કે પતરું પરિણામો, અરીસો પરિણામો. અરીસાનું જે પરિણમન છે, અરીસો જ એમ પરિણમા કરે છે. જેટલા જેટલા જ્ઞેયોની આકૃતિ ઉઠે છે દ્રશ્યોને, એમાં અરીસો પરિણમે છે. એમ દ્રવ્ય જ પરિણમે છે. સર્વ ગુણ પર્યાય દ્રવ્ય જ પરિણમે છે. આવું દ્રવ્યનું સ્વરૂપ છે. એને કોઈ પણ ગુણ પર્યાયને પોતામાં એની સ્પર્શના દેખાતી નથી. પોતે કોઈ અન્ય દ્રવ ગુણ પર્યાયને સ્પર્શે છે એમ એને દેખાતું નથી. જ્ઞાન દશા દેહાતી જ દશા છે એમ કહેવાય છે. સ્તુતિમાં બોલીએ છે ને, દેહાતી જ દશાને વર્ણન કરીએ છીએ. દેહાતી પણ શું છે કે દેહને સ્પર્શ નથી. કર્મયોગે સંયોગ હોવા છતાં ખરેખર આત્માને અને દેહને સ્પર્શ નથી. સ્પર્શ નથી એવો જે અનુભવ, કેમ કે પોતાના દ્રવ્યગુણ પર્યાયને પહોંચે છે. શરીરના એક પરમાણુના દ્રવ્યગુણ પર્યાયને આત્મા પહોંચતો, એનાથી જે જુદું પડી ગયું એ અતિત થઈ ગયો. દેહ અતિત છે. બીજાને પહોંચતો નથી. દેહને તો સ્પર્શે નહીં, પણ અવસ્થાની વિકૃતિને સ્પર્શે નહીં. વિકલ્પાદિક દશાનો વિકલ્પ છે, વિકૃતિ છે. તો કે મારા સ્વરૂપના અનુભવને જોતા મારા દ્રવગુણ પર્યાયમાં તો એકલી શુદ્ધતા ભરેલી છે. દ્રવગુણ અને પર્યાય શુદ્ધતા છે. એમાં જ હું વ્યાપક ભાવે મારો અનુભવ કરું છું. બાજુમાં રહેલા વિકલ્પમાં હું મારો અનુભવ કરતો નથી. કેમ કેવા સ્વરૂપે હું છું નહીં, થાય છે જણાય છે, પણ હું થાઉં છું એમ જણાતું નથી. વિકલ્પ રૂપે હું પરિણમું છું એમ જણાતું નથી. હું તો મારા સર્જા જ્ઞાન રૂપે પરિણમું છું. મારા જ્ઞાતા દ્રષ્ટા પરિણમ રૂપે હું વ્યાપી વ્યાપક ભાવે પરિણમું છું. એને વિકલ્પાતી દશા કહે, દેહાતી દશા કહે. એને સ્પષ્ટો નથી. એને જુદા પણ ઉડી જાય છે. એ ક્યાંથી ઉપજે છે? એવી નિર્મોહી દશા કે આ દ્રવગુણ પર્યાયનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે. એ જ્ઞાનને બે એક સાથે સમકાળે છે. આની અસ્થિ નાની નાસ્તિક. મૂળ નાશ પામે છે એમ નથી, કહ્યું મૂળ થાય જ ક્યાંથી એમ જે છે થવાનો પ્રશ્ન રહેતો જગ્યા જ નથી. એમ
ભગવાન